અઠ્ઠાવીસ નવેમ્બર 1916 ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. એના પહેલાંની આપણે પ્રાર્થના જોયેલી એ ટોકિયોમાંની હતી, 7 જૂન 1916ની. તો 4-5 મહિના પછી પ્રાર્થના લખાઈ છે. વચમાંનો ગેપમાં કંઈ ઘટના થઈ નથી. 7 જૂન, પછી જુલાઈ ગયો, જૂન ગયો, જુલાઈ ગયો, ઓગસ્ટ ગયો, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરની એન્ડ 28 નવેમ્બરે પ્રાર્થના લખાઈ છે. 5-6 મહિના સુધી કોઈ ઘટના થઈ નથી. ગયા વખતના પ્રાર્થનામાં માતાજી લખે છે, એકાએક 5મી જૂને પડદો હટી ગયો. 7 જૂને પ્રાર્થના લખી છે, 2 દિવસ પછી, પણ કે 5મી જૂને અચાનક પડદો ઘટી ગયો. પાછલી 5-6 પ્રાર્થનામાં એક સૂર હતો કાયમ માટે, કે પ્રભુ કંઈ સૂઝતું નથી, હું અચેતનમાં ડૂબી રહી છું એમ મને લાગ્યા કરે છે, બાકીના બહારના વ્યવહારમાં હું અટવાઈ ગયું છું એવું મને લાગ્યા કરે છે, મને આમાંથી બચાવી લે, મને આમાંથી બચાવી લે, એ પ્રકારનો સૂર વધારે હતો. આ જૂન મહિનામાં 5મી જૂને અચાનક એમની ચેતનાએ પલટો લીધો. અત્યાર સુધીની સ્થિતિ એવી હતી કે જે એમણે એના પહેલાંની પ્રાર્થનાઓમાં જે કંઈ એમને સાક્ષાત્કાર થયેલો એ પચાવવાનું કાર્ય ચાલતું હતું. ઇન્ક્યુબેશન જેને કહેવામાં આવે છે, કે ડાયજેશનની પ્રક્રિયા ચાલતી હતી. જેમ પશુ સવારના પોરમાં ચારો ચરી આવે અને બપોરનો તડકો વધે એટલે કોઈ ઝાડના નીચે બેસીને વાગોળવાનું શરૂ કરે, એ પ્રકારની પ્રક્રિયા હોય છે. અને પછી જાય એટલે પછી પાછી ચેતના ઉપર આવે છે અને નવી પ્રગતિની શરૂઆત કરે છે. દરેક સાધકને અનુભવ આવશે, આ કોઈ અપવાદ નથી એમાં, કે એમના સાધનામાં પ્રગતિનો ગાળો અને સ્થગિતતાનો ગાળો વારંવાર આવ્યા જ કરતો હોય છે, પલટાતો જ હોય છે. એ કાયમી પ્રકૃતિ છે આપણી, એટલે એમાં કંઈ આપણે બહુ સુખ દુઃખ માનવાનું નથી. સ્થગિતતાના ગાળામાં આપણે પતન પામી રહ્યા છે એવો ભાવ નિર્માણ અવચેતનના તત્વો કરતા હોય છે, એ એવા પરિણામમાં આપણે આવવું ન જોઈએ. એ વખતે માતાજી કીધું છે, શાંતિથી ફક્ત પ્રભુને પ્રાર્થના કરતો હોય કે પ્રભુ આ અવચેતનનો ગાળો વહેલો પૂરો થાય, મને પરિવાર નવો પ્રકાશ આપ, સતત પ્રાર્થના કરતા રહ્યો શાંતિથી, તો એ અવચેતનનો ગાળો થોડોક ટૂંકો થઈ જાય છે. 7મી જૂને ઘટના એવી થયેલી કે 5મી જૂને એમને જે પ્રકાશ મળ્યો એમાં એમને અનુભૂતિ આવી કે મારી ચેતનામાં પ્રકાશ પ્રગટ્યો, ફરીવાર ચેતના ઉત્સાહ સંચરવા લાગ્યો. જે એકદમ અંધકારભર્યું જીવન થઈ ગયેલું, નિરુત્સાહી થઈ ગયેલું, એમાં ઉત્સાહ પ્રગટવા લાગ્યો પોતાને મળે. અને એમાં માતાજી ક્યારે થયું એની પણ માતાજી ઉલ્લેખ કરે છે, હે પરમ શાશ્વત, તારા વ્યક્તિ રૂપનું ધ્યાન ધરતા ધરતા મેં તને વિનવ્યું હતું કે વ્યક્તિ રૂપનું ધ્યાન, ખાસ ઉલ્લેખ કરે છે માતાજી વ્યક્તિ રૂપનું ધ્યાન કરતા કરતા. પ્રભુનું ધ્યાન બે રીતે થાય છે, એક કોઈ સાકાર પ્રભુ તરીકે થતું હોય છે અને બીજું નિરાકાર ચેતના તરીકે થતું હોય છે. સાકાર તરીકે કરતો હોય એને વ્યક્તિ તરીકે સ્વરૂપનું ધ્યાન કહેવામાં આવે છે, નિરાકાર તરીકે એને નિર્વૈયક્તિક ધ્યાન કહેવામાં આવે છે. તો વ્યક્તિ રૂપનું ધ્યાન એટલે માતાજી કદાચ એ વખતે કોઈ પ્રભુનું કોઈ રૂપ પ્રકટ કરીને એના એ તરીકે ધ્યાન કરતા હશે, પણ કોઈ વ્યક્તિનું ધ્યાન કરતા કરતા અચાનક એમના હૃદયમાં પ્રકાશ પડવા લાગ્યો. મેં તને વિનવ્યું હતું કે આ શરીરનો તારો મૂલક તું તારે કબજે કરી લે. આ શરીર જે અવચેતનમાં પડ્યું છે, સ્થગિતતામાં પડ્યું છે, એ મૂલક તું હોય તું લઈ લે ફરીવાર, એના પર ફરી તારો પ્રકાશ આપ, તારું કાર્ય શરૂ કર. જવાબમાં આ પ્રાણ ચેતનાને તે ગતિમાન કરી છે, પ્રવૃત્તિમાં પ્રેરિત કરી છે. અચાનક માતાજીના પ્રાણમાં ભાવનાઓમાં એક ઉભરો આવવા લાગ્યો કે મારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એ પ્રકારે તારા સંકલ્પને સક્રિય આવિર્ભાવ આપવાનું કામ તેનાથી અજાણ્યું જ રહ્યું છે. માતાજી, કે આનાથી મને એક સમજાયું, અત્યાર સુધી નહોતું સમજાવ્યું એમને, કે આપણને જે તત્વો આપેલા છે એ તત્વોને ફક્ત માતાજી અત્યાર સુધી એમ સમજ કે એમને શુદ્ધ કરી નાખવા છે, આપણે એને દિવ્ય કરી નાખવાના છે આપણે. પણ હવે માતાજીને એક નવો આસ્પેક્ટ સમજાયો કે એમને શુદ્ધ અને દિવ્ય કરીને એટલું કામ પતતું નથી, તો એને પ્રભુના કાર્યમાં જોતરવા પણ પડે છે આપણે ભવિષ્યમાં. તો આ પ્રાણને શુદ્ધ કરીને જે પ્રભુના કાર્યમાં જોતરવામાં આવ્યો એ જ્ઞાન થયું, અને માતાજીને સમજાયું કે મારે આ રીતે જો મારે સ્થગિતતાના ગાળામાં ન જવું હોય તો મારા મનને, મારા પ્રાણને, મારા શરીરને કાયમ શુદ્ધતા તો આપવી જ છે, પણ દિવ્યતા તો આપવી જ છે, એ ભાવ નિર્માણ કરવાના જ છે. પણ સતત પ્રભુ તમા આપણી જે પસંદગી અનુસાર પ્રભુનું કાર્ય હોય એમાં સતત જોતરેલા રાખવા જોઈએ. તમે ફક્ત સવારના પૂર્વમાં પ્રાર્થના કરશો, ભાવમય પ્રાર્થના કરશો, અને પછી જો પ્રભુના કાર્યમાં ક્યાંય નહીં વાપરો ને, અથવા એ ભાવ નહીં લાવો ને, તો એ ધોવાઈ જશે, એ તમને ઉપયોગી નહીં થાય. તો આખો દિવસ તમારે કાંઈ ને કાંઈ કાર્ય એવું કરતા રહેવું જોઈએ કે જેથી તમારા પ્રભુ સાથેનું અનુસંધાન, એમનું સ્મરણ ચાલતું રહે. તો જે તમે કરો, તમારા કે લખવાનું હોય, આપણે ત્યાં ઘણા ઘણા પદ્ધતિ કરતા હોય છે, ભલે દેશી પદ્ધતિ છે પણ એ પદ્ધતિ સાચી છે. ઘણા ડોશીઓ તમે જોશો નોટબુક લઈને રામ 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 લખતી હોય છે, એ રામ રામ લખતા હોય છે એમાં પણ એમનું પ્રભુનું સ્મરણ થતું હોય, એટલે જોતરી રહ્યા છે, બીજું કાંઈ ન સૂચતા આમાં જોતરી રહ્યા છે, કંઈક એવું કામ છે. અથવા માતાજી જેમ કે છે કે તમે જે કોઈ દૈનંદિન કાર્ય કરતા હો એમાં તમે એની દૃષ્ટિ બદલો અને એમાં પ્રભુને જોતા શીખો. એ રીતે તમે જોશો તો તમારું સંસારિક કામ છે એ પણ તમારું પ્રભુનું કાર્ય બની જાય છે, અને પ્રભુનો સ્પર્શ તમને અંદરથી મળતો રહે છે, અંદરથી પ્રકાશ મળતો રહે છે. એટલે આ રીતે તમે કરી શકો છો. તો એ માતાજીને સમજાયું કે મારા પ્રાણને, મારા મનને, મારા શરીરને મારે સતત પ્રભુના કોઈ કાર્યમાં જોતરવું જોઈએ. તમે દૃષ્ટિકોણ બદલીને જોતરો દૈનંદિન કામમાં, કે નવું એવું કામ શોધી કાઢો એક ખાસ પ્રકારનું કે જે પ્રભુ માટે જ તમે કરતા હોય એમ તમને લાગતું હોય. હવે એણે એક નવી તાલીમ લેવાની હતી. આ એક નવી તાલીમ હતી કે પોતાને પ્રભુના કાર્યમાં જોતરવું કેવી રીતે. દર વખતે જે કંઈ આપણે કાર્ય કરતા હોય એમાં પ્રભુનો ભાવ લાવવો કેવી રીતે, આ જે ટ્રીક છે, આ જે યુક્તિ છે, આ તાલીમ હવે લેવાની હતી. આપણે બૌદ્ધિક રીતે બુદ્ધિથી સમજી શકીએ છીએ કે આ પ્રમાણે કરી શકાય છે, પણ તમે જોશો અનુભવમાં, ડગલે ને પગલે અનુભવશો કે દર વખતે થોડાક તમે ગાફેલ થઈ જાઓ છો, કે રૂટીનનો ભાવ તમારો આવી જાય છે, જે પ્રમાણે આપણે જીવતા હોય એ રીતે, અને એ પ્રમાણે કાર્ય કરવા માંડો છો. પછી યાદ કરવું પડે છે, અરે ના, મારે આવો ભાવ રાખવો નથી, મારે આવો ભાવ રાખવો છે. કોઈ પણ નાનું એવું કાર્ય હોય તો પણ એમાં પ્રભુનો ભાવ લાવો. તમે વોકિંગ માટે નીકળ્યા છો, કોઈ કામ નથી તમારે, એકલા છો સમજો, તો શું કરશો? તો એ વખતે પણ તમે આકાશ તરફ જોતા વખતે એક વિશાળતાને ધારણ કરવાનો અંદર પ્રયત્ન કરશો તો એ પ્રભુની ધારણાની ક્રિયા થઈ જાય છે અંદરથી, એ પણ સાધનાનો ભાગ થઈ જાય છે. જે રસ્તા પરથી જતા હતા આવના જવાના માણસો છે એમાં પણ પ્રભુ કેવી રીતે દોડાદોડ કરી રહ્યા છે એ ભાવ લાવશો તો એ પણ સાધનાનો ભાગ બની જશે. આવી રીતે વોકિંગને પણ તમે એક સાધનાનો ભાગ બનાવી શકીએ છીએ. આપણે ધ્યાન રાખજો, આ બહુ મહત્વની વસ્તુ છે કે દરેક વસ્તુને તમારે પ્રભુનો સ્પર્શ અંદરથી આપવાનો છે, અને આપવા માટે કાયમ જે સજાગ રહેવું પડે છે, એ વખતે યુક્તિઓ યોજવી પડે છે. આ બધાનું ટ્રેનિંગ, એનો અભ્યાસ આપણે કરવો જ પડે છે. આ નવી પ્રકારની તાલીમ માતાજીને અપાઈ રહી છે. માતાજી કહે છે, સંવાદનો એ અનુભવ ઠીક ઠીક સુદૃઢ બન્યો. અને જ્યારે આપણે કોઈ પણ કાર્યને એને પ્રભુનો સ્પર્શ આપીએ છીએ કે આપણા હૃદયમાં એક પ્રકારની સંવાદિતા, શાંતિ, આનંદ પોતાને મળે પ્રકટ થવા લાગે છે. હૃદય ભર્યું ભર્યું લાગવા લાગે છે પોતાની મળે. એ જો તમે ખરેખર વ્યવસ્થિત કર્યું હશે ને, તરત તમને અનુભવ આવશે કે તમારું હૃદય એકદમ ભર્યું ભર્યું લાગવા લાગશે, જીવન સાર્થક થતું લાગશે તમને. ઠીક ઠીક સુદૃઢ બન્યો ત્યારે મારામાં પાછો સર્વત્ર પ્રકાશ જાગી ઉઠ્યો. ત્યારે અચાનક મને અનુભવ થયો કે અરે, પહેલાં હું મારા સ્વરૂપની અંદર જે આંતર પ્રકાશ અનુભવતી હતી એ પ્રકાશ પરિવાર પ્રકટ થઈ ગયો છે. આંતરિક પ્રકાશને પ્રકટ કરવાની આ જ પદ્ધતિ છે. ધ્યાન રાખજો, આ માતાજીએ એક નવો પ્રકાર, નવી સાધનાની પદ્ધતિ શોધી કાઢી કે આ પ્રકારે તમે કોઈ પણ કાર્યને પ્રભુ માટે કરવા માટે, પ્રભુ માટે કરો, પ્રભુનો સ્પર્શ લાવો, તો એ અભ્યાસથી તમારા સ્વરૂપમાં એક પ્રકારનો દિવ્ય પ્રકાશ પ્રકટ થવા માંડે છે અને એનો તમને અનુભવ હોવા માંડે છે. કોઈ વખત સ્થગિતતાના ગાળામાં આવો પ્રકાશ લુપ્ત થઈ જાય તો ફરીવાર આ રીતે જે પ્રકાશને આપણે પ્રાપ્ત કરવો જોઈએ એ માતાજીનું સૂચન છે. આપણને સમજણ છે કે આ રીતે આપણે કરવું જોઈએ. અને એ આખી સાધનાનું સ્વરૂપ મને પૂરેપૂરું પ્રત્યક્ષ થઈ ગયું. એ પ્રકારની જે સાધના કરવી પડે છે પ્રકાશને પ્રકટ કરવાની, એની સાધનાનું સ્વરૂપ કેમ કરવી એ હવે મને બહુ સ્પષ્ટ થઈ ગયું છે, માતાજી જણાવે છે. એક તમે પદે પદે અનુભવ કરશો કે માતાજીની પ્રાર્થના અને ધ્યાન, ઇટ ઇઝ એ વેરી પ્રેક્ટિકલ, જેને કહેવાય સાધનામાં ડગલે ને પગલે માર્ગદર્શન આપતું શાસ્ત્ર છે. એ ફક્ત પ્રાર્થનાઓ નથી, ફક્ત એમાં તમને ખૂબીઓ, યુક્તિઓ બતાડી છે કે તમારે શું કરવું જોઈએ એ વખતે, અને એ પ્રકારે આપણે કરશું તો આપણી સાધના ખરેખર યશસ્વી થઈ જશે. હવે તો પ્રાણ ચેતના કર્મની અંદર રહ્યા રહ્યા પણ તારા શાશ્વત અનંત રૂપની ઝાંખી કરી શકે છે. હવે તો હું પ્રાણથી પ્રેરાઈને કોઈ કાર્ય કરતી હોઉં તો પણ પ્રભુ તારું સ્મરણ મને સતત યાદ રહે છે. ઠાકુરે એક સરસ આના માટે દાખલો આપ્યો છે, બહુ દેશી દાખલો આપ્યો છે, બહુ સરસ દાખલો છે. એમણે કહ્યું કે મોટા શ્રીમંત ઘરની કોઈ નોકરાણી હોય, એ શેઠના દીકરા દીકરી હોય, નાના બાળકો હોય, એમને મારા બેટા મારા બેટા એમ કરીને લાડ કરાવતી હોય, રમાડતી હોય, પણ છતાં પણ એનું પોતાનું ચિત્ત તો પોતાના દીકરા ઘરમાં ઝૂંપડીમાં સૂતેલો હોય, અડધો નગ્ન હોય, માંદો પડેલો હોય, એવા માનલા બાળક તરફ જ હોય છે. જે પ્રકારે એ નોકરાણીનું દિલ, હૃદય, ભાવ એ સતત પોતાના બાળક પ્રત્યે હોય છે, પણ સાંસારિક કાર્ય, વ્યવહારિક કાર્ય કરતી હોય છે, એ રીતે સાધકે અને ભક્તે પોતાના સાંસારિક કામો કરવા જોઈએ. બહુ સરસ સૂચના આપી છે એમણે, સમજાવ્યું છે આપણને. આ રીતે એ જ પ્રકારે આપણો ભાવ રાખવાનો છે આપણે. તો અહીં માતાજી કહે છે કે હું જ્યારે આવું ભૌતિક કાર્ય કરતી હોઉં છું એ વખતે પણ મને પ્રભુનો અંદરથી સ્પર્શ મળતો હોય છે, છતાં એને એ ભાન તો રહે જ છે કે આ પણ એક વસલી ભૂમિકા જ છે. એક તો ખાતરી છે મધરને કે આ જે સ્થિતિ પ્રાપ્ત થાય છે, અંદર પ્રકાશ છે, પ્રભુ માટે આપણે કાર્ય કરી રહ્યા છીએ, સાધના કરી રહ્યા છે, આપણે કંઈ અંતિમ સ્થિતિ નથી. આ એક વચગાળાનો તબક્કો છે આપણને, એના પછી પણ ઉર્ધ્વમાં ચેતનાના પ્રકારો છે. પ્રભુ તે તારું કરણ પાછું પ્રવૃત્તિ માટે હાથ લીધું છે, એ કરણ જાણે છે કે પોતે અપૂર્ણ છે. માતાજી જાણે છે કે મારી પ્રાણ શક્તિ છે, મારે શારીરિક શક્તિ છે અથવા મનની શક્તિ છે એ અધૂરી છે, અપૂર્ણ છે, નબળી છે. હજી આપણામાં એ ભાન હોવું જોઈએ કે આ સ્થિતિ મેં પ્રાપ્ત કરી છે, છતાં પણ મારી બધી નબળાઈઓ હજી ગઈ નથી. મારા પ્રાણમાં નબળાઈઓ છે, મારા મનમાં નબળાઈઓ છે, મારા શરીરમાં નબળાઈઓ છે, એ તો છે જ, એ માન્ય કરવું જોઈએ આપણે. અંતે માતાજી પ્રાર્થના કહે છે, મારી દ્વારા તારો આવિર્ભાવ વધુ ને વધુ પૂર્ણ બન્યો એવી મારી પ્રાર્થના છે. માતાજીને કે આ જે અધૂરો આવિર્ભાવ થઈ રહ્યો છે મારામાં એ પૂર્ણ બને એવી જ મારી અભિપ્સા છે. આ તરીકે આપણે જે 7 નવેમ્બરની જે પ્રાર્થના ગઈ વખતે જોયેલી એ પૂરી થાય છે, એનો જ આગળનો ભાગ, હવે વધારાનો ભાગ હવે 6 મહિના પછી પ્રકટ થયો. તમે ધ્યાન રાખજો કેટલી ધીરજ રાખવી પડે છે. આપણે એવી અપેક્ષા હોય છે કે માતાજીને પ્રભુને પ્રાર્થના કરીએ એટલે તાત્કાલિક એકાદ દોઢ કલાકમાં જવાબ મળી જવો જોઈએ, એ માનવી સ્વભાવની ઉતાવળિયો સ્વભાવ છે. માનવી ધીરજ રાખતો નથી, જરા અધીર હોય છે. એવું નથી, સાધનામાં તો ખૂબ જ ધીરજ રાખવી પડે છે, તમે ખૂબ જ ક્ષમતાથી રહેવું પડે છે, કારણ જવાબ મળવો કે ન મળવો એ આપણા હાથમાં હોતું જ નથી, એ પૂરેપૂરો પ્રભુની ઈચ્છા પ્રમાણે જ હોય છે. અને પ્રભુ જ્યાં સુધી આપણી મનની શરીરની પ્રાણની તૈયારી ન થાય ત્યાં સુધી જવાબ આપતો પણ નથી, એ સાયલેન્ટ બેઠા રહે છે. તમારી પ્રાર્થનાઓ ચાલતી હોય છે છતાં પણ જવાબ નથી આપતા. 28 નવેમ્બર 1916 જુઓ શું થાય છે. હે શાશ્વત પ્રભુ, તારી સમક્ષ હું જરા પણ મોટી ઉંમરની થઈ નથી અને જરા પણ આગળ વધી નથી. આ 6 મહિનામાં તે કીધું એ પ્રમાણે સાધના કરવા છતાં પણ 6 મહિના જે યુક્તિ અને જે સાધનાની પદ્ધતિ પ્રભુએ એમને શીખવેલી એ પ્રમાણે સાધના કરવા છતાં પણ માતાજી કહે છે મારામાં કોઈ પ્રગતિ મને દેખાતી નથી. જે પ્રકાશ દેખાય છે એ સ્થિર થઈ ગયો છે, એ આંતરિક થોડો આનંદ આવે છે, પણ આગળ શું એ જાણું છું કે આ મધ્ય અવસ્થા છે, આના પછી અવસ્થાઓ છે, તો એ અવસ્થાઓનું મને કંઈ ખબર જ પડતી નથી શું છે. હજી નવીન વસ્તુની શોધ કરી હોય તેવા આનંદદાયક કોઈ વિચારો હવે આવતા નથી, એવો કોઈ અનુભવ જ નથી કે આના ઉપરની કોઈ તબક્કો હોઈ શકે અથવા એનું સ્વરૂપ શું છે, કંઈ કલ્પના જ નથી માતાજીને, એવું કંઈ કરવાની ઈચ્છા થતી નથી એવું લાગે છે માતાજીને. અને સ્વરૂપની અંદર જે કંઈ ચાલી રહ્યું છે તેનું વર્ણન કરવા બેસું તો એ કેવળ જગતની અવચેતનાના અંધ પ્રયાસો ને રઝળપાટ માત્ર જ હોય છે. મારી અંદર શું ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં પણ, કે મને એમ જ લાગે છે કે આખા જગતનો અવચેતન મારામાં કાર્ય કરી રહ્યું છે. માતાજીને એમ લાગે છે કે ભૌતિક જીવનમાં જ હું વધારે ખેંચાઈ રહ્યો છું, દૈનંદિન જીવનમાં આપણે જે આપણે જેમ જીવતા હોય છે રોજિંદા જીવનમાં જે ચેતનામાં એ જ પ્રકારની ચેતનામાં હું જીવી રહ્યો છું એમ માતાજીને લાગી રહ્યું છે. એટલે એમાં કોઈ પ્રકારની પ્રગતિ દેખાતી નથી, કોઈ પ્રકારનો વિકાસ નથી, કોઈ પ્રકારનો નવો સાક્ષાત્કાર નથી, આ એક રઝળપાટ થઈ રહી છે એવું માતાજીને લાગી રહ્યું છે. દરિદ્રતા, પૂરેપૂરી દરિદ્રતા, મારા સ્વરૂપમાં મને દરિદ્રતા જ દેખાય છે પ્રભુ, તારો પૂર્ણ આવિર્ભાવમાં દેખાતો નથી, જેની મને અપેક્ષા છે કે ગયે વખતે મને અનુભવ કર્યો 6 મહિના પહેલા એ પછી આગળનું કંઈ દેખાવું જોઈએ એવું કંઈ દેખાતું નથી. આ રસહીન અને રંગહીન ધૂસરપણું અહીંયા પ્રકાશમાં એક ભૂખરા રંગવાળું લાગે છે. અંદરનો પ્રકાશ દેખાઈ રહ્યો છે એટલું જ દેખાય છે, એમાં થોડીક શાંતિ છે, બાકી ભૌતિક જીવનમાં કોઈ ચેન્જ આવ્યો નથી એને કારણે કંઈ પરિણામ દેખાઈ રહ્યો છે એવું દેખાતું નથી. તો માતાજી શું કહે છે કે આ રસહીન અને રંગહીન ધૂસરપણું અહીંના પ્રકાશમાં ભૂખરા રંગવાળું લાગે છે, એ જે અંતરનો પ્રકાશ છે એ ભૂખરા રંગનો થઈ ગયો છે, થોડોક અસ્પષ્ટ એવો લાગે છે, પણ તેમાં મને તારા અંતહીન અવકાશોનો આસ્વાદ પ્રાપ્ત થાય છે. પણ તેમાં મને તારા અંતહીન અવકાશોનો આસ્વાદ પ્રાપ્ત થાય છે. ખબર છે કે આજે ભૂખરો પ્રકાશ દેખાઈ રહ્યો છે, અસીમ પ્રકાશ દેખાઈ રહ્યો છે, એમાંની વિશાલતા અનુભવાઈ રહી છે, પણ એના આગળ શું થઈ રહ્યું છે એ કંઈ દેખાતું નથી, ફક્ત એક વિશાલતા દેખાઈ રહી છે. મારી અંદરના અને આસપાસના સૌ બંધનો તૂટી ગયા છે. આજે એક નિર્લેપતાનું વાતાવરણ નિર્માણ થયું છે 6 મહિનામાં સતત, એના કારણે બાહ્ય જીવનમાં શું થયું છે એ માતાજી વર્ણવે છે. મારી અંદરના અને આસપાસના સૌ બંધનો તૂટી ગયા છે, બધું કે તૂટી ગયું છે એમ લાગે છે, બહારના બંધનો તૂટી ગયા છે. માતાજીની સ્થિતિ ક્યારની છે કે હવે જપાનમાંથી ત્યાંથી પોતે પતિ સાથે જુદા થઈને પોંડિચેરીમાં આવીને વસી ગયા છે અને પોંડિચેરીનો હવે આશ્રમનો વિકાસનો કાર્યક્રમ કરી રહ્યા છે. એ વખતની આ સ્થિતિ છે, આશ્રમના કાર્યમાં ગળાડૂબ થઈ ગયા છે એ વખતની સ્થિતિનું વર્ણન કર્યા છે માતાજી. મારી અંદરના અને આસપાસના સૌ બંધનો તૂટી ગયા છે. વ્યક્તિગત એવું જેને લાગણી હોય એવું કોઈ લાગણીનો પ્રકાર રહ્યો જ નથી. મને એવું લાગે છે કે હું એક એવું પંખી છું જે પોતે એક અવરોધ્ય અબાધ ઉડ્ડયન માટે પોતાની પાંખો ખોલી રહ્યું છે. માતાજીને એવું લાગે છે કે આ જે અવસ્થા છે કે જેમાં કાંઈ થતું નથી, ફક્ત એક અસીમ પ્રકાશ જ દેખાઈ રહ્યો છે, થોડીક શાંતિ છે, વિશાલતા છે, બીજું નવું કોઈ ઘટના થઈ નથી રહી, તો માતાજી લાગે છે આ એવું પક્ષી છે કે જે ઉડવા માટે હવે પાંખો ખોલવાનો છે અને અવકાશમાં ઉડ્ડયન કરવાનું છે. નવીન અનુભૂતિઓની જાણે તૈયારી થઈ રહી છે એ પ્રકારની માતાજીને વારંવાર લાગી રહ્યું છે. પરંતુ આ પક્ષી પોતાના ખડક ઉપર બેસી રહ્યું છે. પણ આ પક્ષી ખડક એટલે અહીંયા જડ ભૌતિક શરીર, કે આ શરીરની અંદર આ ચેતના એમનામ બેઠી છે અને ખબર છે કે મારે ઊંચે ઊંચે ઉડવાનું છે, પણ ઉડવા માટે હજી પાંખો ખોલી નથી. ઈચ્છા થઈ રહી છે કે પાંખો ખોલીને ઉડી જવું છે હવે, પણ ઉડાતું નથી. આ પથ્થર ઉપર, આ શરીરરૂપી પથ્થર ઉપર સ્થિર થઈ ગયું છે. એની પાંખો ભૂકરા ઊન જેવા વાદળોમાં ખોલ્યા વિનાની છે. આજુબાજુનું વાતાવરણ છે એ પણ ભૂકરું થઈ ગયું છે, ભૂકરો પ્રકાશ છે, નિસ્તેજ પ્રકાશ છે. એટલે એવું છે કે એમાં કોઈ ઉત્સાહવર્ધક કોઈ ઘટના જ નથી, બહુ રૂટીન વસ્તુઓ ચાલી રહી છે. એ જ્યારે તમારે જીવન એકદમ રૂટીન થઈ ગયું હોય છે કે કોઈ નવીન ઘટના જ બનતી નથી, એ વખતે જે કેવી આપણી માનસિક સ્થિતિ હોય છે કે ભાઈ રૂટીનમાં આપણું જીવન ચાલ્યા કરે છે, બાકી કંઈ નવું એવું કંઈ ઘટના જ થતી નથી, એ પ્રકારનું જીવન જીવાઈ રહ્યું છે. કશુંક બનવાનું છે માટે, પણ આ બધું શા માટે થઈ રહ્યું છે કે કંઈક બનવાનું છે, આમાં કંઈક ઘટના બનવાની છે. શું બનવાની છે એ માતાજી હજી સમજી શકતા નથી. એ બીજા બધાની વચ્ચે, બીજા બધા સરખું એક અંધકાર ભર્યા ઘેરા ધુમ્મસની અંદર જમીન ઉપર બેસી રહ્યું છે એ પક્ષી, એ આત્મતત્વ, એ ચૈત્ય પુરુષ, જે ઉડાન ભરવા માટેની બહુ મોટી અપેક્ષા રાખે છે, પણ શાંતિથી બેઠું છે. એ બીજા બધાની વચ્ચે, આ બધા કોણ છે? આશ્રમવાસીઓ બધા. એમની વચ્ચે એ પણ પક્ષી બેઠું છે, પોતા એમના માતાજીની ચેતના બેસી છે. બીજા બધા સરખું એક અંધકાર ભર્યા ઘેરા ધુમ્મસની અંદર જમીન ઉપર બેસી રહ્યું છે. એ વખતની સ્થિતિ આ પ્રકારની છે, કારણ એ વખતની આશ્રમની સ્થિતિ એવી હતી કે શ્રી અરવિંદે નિવૃત્તિ જાહેર કરી નાખેલી. પોતે આશ્રમના કોઈ કાર્યમાં આવતા નહોતા, ભાગ્યે જ કોઈને મળતા હતા. માતાજી આશ્રમનું કાર્ય જોઈ રહ્યા હતા અને આશ્રમમાં એવું કંઈ જેને કોઈ ચેતનાનો ચળકાટ એવું કંઈ દેખાતું જ નહોતું. એક ઘેરી ગંભીરતા આવી ગઈ હતી એવું લાગતું હતું. એવી સ્થિતિમાં માતાજી કહે છે કે હું પણ કંઈ હવે ઉડ્ડયન ભરી શકતો નથી એવું મને લાગી રહ્યું છે. આ પ્રકારે અહીં પ્રાર્થના આપણી પૂરી થાય છે. હવેની પ્રાર્થના બહુ નાની હોય છે એટલે આપણું વહેલું પતી જાય છે બધું. તો આ પ્રાર્થનામાં તમે એક વસ્તુ જોશો કે જે તારીખ પૂરતી આપણને થાય છે કે આપણે ખૂબ જ ધીરજથી પ્રાર્થના કરતા હોય તો પણ ખૂબ ધીરજ રાખવી પડે છે, એનો જવાબ જલ્દી આપણને મળતો નથી. પણ મળતો નથી એટલે પ્રભુ જવાબ આપતા નથી એવો અર્થ લેવાનો નથી. પ્રભુને જે આગળ સમજાવવાનું હોય છે એની જ્યાં સુધી તમારી પોતાની માનસિક તૈયારી ન થાય ત્યાં સુધી પ્રભુ આપણને માર્ગદર્શન આપતા નથી. એ જ્યારે તમારી તૈયારી થાય ત્યારે જ એ પ્રકટ થઈને તમને સૂચન કરતા હોય છે, ત્યાં સુધી સૂચન કરતા હોતા નથી. આ પ્રક્રિયા છે. તેથી કોઈ પણ વખતે અવચેતનનો ગાળો આવી જાય તો એ લાંબો હોય કે ટૂંકો હોય, અમુક દિવસોનો હોય કે મહિનાનો હોય કે વર્ષોનો હોય, આપણે ધીરજથી જ બેસવાનું હોય છે. અને ધીરજથી આપણે જે કંઈ કમાઈ કરી રાખી છે, આપણે સાધના કરી છે, એ રૂટિનમાં કરતા રહેવું જોઈએ. તમને ગમે કે ન ગમે, સ્થગિતતાના ગાળામાં સાધના કરવાનો પણ કંટાળો આવતો હોય છે, ધ્યાન રાખજો. પણ એ તમે એક ડિસિપ્લિન તરીકે તમારે કરતા રહેવું પડે છે, તો જ તમે ટકી શકો છો. પણ જો એ વખતે એવો વિચાર આવી જાય કે જો મને અંદરથી કંઈ પ્રકાશ દેખાતો નથી, કોઈ અનુભવ આવતો નથી, આ સાધના શું નિરુપયોગી છે એમ કરીને છોડી દેશો, તો તમારું આપણે વધારે પતન થશે. એટલે માતાજીએ કીધું છે કે જે કંઈ તમે કરતા હો એ તમે ચાલુ રાખો, એ પ્રકારની પ્રાર્થના ચાલુ રાખો. ભલે અંદરથી તમને સ્પર્શ ન મળતો હોય, પણ એ પ્રકારની તમારી સાધના, દૈનંદિન સાધના આપણી ચાલુ રહેવી જોઈએ. બીજું માતાજી એમ કહ્યું છે કે આ જે અંદરનું પક્ષી છે, આપણો ચૈત્ય પુરુષ છે, એ પણ જ્યાં સુધી પ્રભુની આજ્ઞા ન થાય ત્યાં સુધી પોતે ઉડવા તૈયાર થતું નથી. એ પોતે કોઈ નિર્ણય લેતો નથી, એના અંદરથી પ્રેરણા આવે, પ્રભુની પ્રેરણા આવે તો જ એ ઉડે છે, અન્યથા એ ઉડતું પણ નથી અને કોઈ કાર્ય પણ કરતું નથી. એટલે પરાણે પરાણે તમે એને આગળ ધપાવવાનો પ્રયત્ન કરશો તો એનો કોઈ અર્થ નથી. સતત એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી સાધનામાં પ્રભુ જે પ્રમાણે માર્ગદર્શન આપે એ પ્રમાણે જ આપણે આગળ વધવાનું છે. દરેકનો સાધનાનો તબક્કો જુદો છે અને તેથી એની પોતાની સાધનાની પદ્ધતિ પણ જુદી હશે. કોઈ પણ વખત બીજા કોઈ પણ કોઈના પણ સાધનાની તમે કાર્બન કોપી બનતા નહીં, કૃપા કરીને કોઈ વખત બનવું નહીં. તમારું પોતાની, તમારી પોતાની પ્રકૃતિ છે, એને અનુરૂપ કોઈની સાધનામાં તમને કંઈ નવીન વિશેષ દેખાય, નવીન વસ્તુ સમજાય, તો એ આપણી પ્રકૃતિ અનુસાર એને ગોઠવીને જ વાપરવી જોઈએ આપણે. એમનામ તમે ડાયરેક્ટલી કાર્બન કોપી લઈ લેશો તો તમને સૂટ થવા નથી. રેડીમેડ કપડાં જેમ પૂરેપૂરા ફિટ થતા નથી, બીજાની સાધના આપણને પૂરેપૂરી ફિટ થતી નથી. એમાં તમે તમારા ચેન્જીસ કરવા પડે છે. ચેન્જીસ કર્યા પછી, તમને સૂટ થઈ ગયા પછી પણ બે ચાર મહિનામાં પાછા એમાં ચેન્જીસ કરવા પડે છે. તમારે સતત તમારી પ્રક્રિયા, તમે એક ધ્યાન રાખશો કે તમારી સાધનાની જે પદ્ધતિ તમે વિચાર કરો અત્યારે શાંતિથી, કે બે વર્ષ પહેલાં જે સાધના કરતા હતા એ અને અત્યારે કરો છો, એમાં ઘણો તફાવત પડી જાય તમારો. ઘણા જૂની પદ્ધતિઓ તમે ડ્રોપ કરી નાખો છો, નવી પદ્ધતિઓ એડોપ્ટ કરતા હોવ છો, સ્વીકારતા હોવ છો, એ પ્રકારે સતત ચાલતું હોય છે, એ લિવિંગ સાધના છે. એટલે એ પ્રકારે તમારે નોર્મલ કોર્સમાં વધવું જોઈએ. આ પ્રમાણે અહીંયા આપણે પૂરું કરીએ છીએ.